જય જીનેન્દ્ર બધાને. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લે.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
પાર્લા પાઠશાળાના અંતર્ગત આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય ગત અનેક વખતથી કરી રહ્યા છે. એમાં આપણે જે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો પહેલો અધ્યાય છે એમાં છ પ્રકરણો છે. એ છએ છ પ્રકરણનો આપણો સ્વાધ્યાય લાસ્ટ ક્લાસમાં આપણો પૂરો થયો. જે છેલ્લું ચેપ્ટર ઉપાદાન નિમિત્ત, એની આપણે લાસ્ટ ક્લાસમાં ચર્ચા કરી અને આપણે લાસ્ટ ક્લાસમાં એનું એક્ઝામ પેપર પણ આપણે જોયું. જેણે જેણે આન્સર લખીને મોકલ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા આન્સર્સ બધા બહુ સરસ છે. એમને મેં કરેક્શન્સ અલગથી મોકલ્યા છે. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના આ દરેક અધિકારની જે પરીક્ષા લઈએ છીએ તો એના આન્સર પેપર પણ આપણી પાસે અવેલેબલ છે. હવે જો આજથી આપણે એક નવું ચેપ્ટર, નવું પ્રકરણ, જે અધ્યાય બીજો, એનું સાત તત્વનું પ્રકરણ છે, પણ એને શરૂ કરીએ એની પહેલા આપણે આ જે છ અધિકાર છે એનું આપણે એક એક ક્લાસમાં રિવ્યુ, ફરીથી ઓવરવ્યૂ આપણે જોઈ જઈએ, ફરીથી આખું રિવિઝન કરી જઈએ. એટલે આપણા સિદ્ધાંતો, આપણા પાયા એકદમ મજબૂત થઈ જાય એવી આપણી ઈચ્છા છે. તો ઘણા લોકોએ જો ક્લાસ મિસ કર્યા હોય આગળના, તો એમનું પણ રિવિઝન થઈ જાય. અને જો કોઈક માટે અધવચ્ચેથી જોડાયા હોય અને આ વિષય નવો હોય તો એને પણ એક ક્લાસમાં આખા અધિકારનો સાર મળી જાય એવી આપણી ભાવના છે. તો એ શૃંખલામાં આજે આપણે સૌથી પહેલા પહેલો અધિકાર, જે દ્રવ્ય અધિકાર છે, તે આપણે લઈએ છીએ. જો જીનેન્દ્ર ભગવાનના ઉપદેશનો સારમાં સાર જે મૂળભૂત સિદ્ધાંત આપણે કહીએ તો તે વસ્તુ વ્યવસ્થા છે. વસ્તુ વ્યવસ્થા એટલે કે વિશ્વમાં જે પદાર્થો છે એ પદાર્થોનું સ્વરૂપ શું છે, એનું ઘડતર કેવી રીતના છે, કેવી રીતના એ પદાર્થો બનેલા છે. તો પદાર્થો કેવી રીતના બનેલા છે કે વિશ્વના દરેક પદાર્થ દ્રવ્ય, ગુણ અને પર્યાયાત્મક છે. વિશ્વના દરેક પદાર્થ કેવા છે? દ્રવ્ય, ગુણ અને પર્યાયાત્મક છે. માટે જે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના સૌથી પ્રાથમિક ચેપ્ટર, સૌથી ફર્સ્ટ ચેપ્ટર શું છે કે ભાઈ દ્રવ્ય, સેકન્ડ ચેપ્ટર ગુણ અને થર્ડ ચેપ્ટર પર્યાય. એ જ પરિભાષા અહીંયા શરૂઆતમાં લીધી છે. આપણે જો પહેલું પ્રકરણ લઈએ તો એ પહેલા પ્રકરણનો પહેલો જ ક્વેશ્ચન કે વિશ્વ કોને કહેવાય છે. વિશ્વ એટલે કે આ જગત, આ એવી જગ્યા કે જ્યાં આપણે બધા રહીએ છીએ, તો એ કઈ જગ્યા છે, એ વ્યવસ્થા શું છે? તો એ વ્યવસ્થા તે છે કે જેની અંદર છ પ્રકારના દ્રવ્ય રહે છે. તો નેચરલી બધાને ક્વેશ્ચન ઉભો થાય કે આ દ્રવ્યનો મતલબ શું, એવી શું વસ્તુ છે જે વિશ્વની અંદર ભરેલી છે? તો વિશ્વની અંદર દ્રવ્ય ભરેલા છે. તો દ્રવ્ય કોને કહેવાય? કે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. જો આપણે પહેલા બધી પરિભાષા જોઈ લઈએ, આપણે આ મૂળભૂત પ્રાથમિક ત્રણ પરિભાષાઓ જોઈએ છે ને, કે વિશ્વ કોને કહેવાય? તો છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. દ્રવ્ય કોને કહેવાય? તો ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. गुण एटले के भाव कोने कहेवाय तो द्रव्यना पूरा भागमा अने द्रव्यनी सर्व अवस्था अथवा पर्यायमा जे रहे छे तेने गुण कहे छे। अने पर्याय कोने कहे छे तो गुणोना विशेष कार्यने पर्याय कहे छे। जो आ तो आपणे परिभाषा जोई, आपणे जरा वस्तु स्वरूप पर, जरा बेसिक वस्तु पर आपणे समझिए तो आपणे बहु इजीली समझाई जाय। समझो कि आपणा हाथमां एक पेन्सिल छे। आ पेन्सिल એ શું છે? કોઈક વસ્તુ છે ને, એ કોઈ સબસ્ટન્સ છે ને, કોઈ એન્ટિટી છે કે નહીં? જે એવી એન્ટિટી છે કે જેનું વિશ્વમાં એક્ઝિસ્ટન્સ છે, છે કે નહીં? જેવી રીતના પછી આ ઇરેઝર છે, આ ઇરેઝર શું છે કે ભાઈ કોઈ એન્ટિટી છે, કોઈ એવી વસ્તુ છે કે જેનું વિશ્વમાં એક્ઝિસ્ટન્સ છે। આ જેટલી વસ્તુ આપણને દેખાય છે ને, પેન, પેન્સિલ, પેપર, પછી આપણે સ્ટેપલર, આપણા લેપટોપ, કમ્પ્યુટર્સ, ફોન્સ, આપણા કપડાં, ઇવન આ શરીર, જે જે વસ્તુ દેખાય છે, દેખાય છે આંખેથી, અથવા જે જે વસ્તુ કાનથી સંભળાય છે, જે વસ્તુ નાકેથી સૂંઘી શકાય છે, એ બધી જ વસ્તુઓ વિશ્વની, એને જૈન ધર્મમાં એને એક કેટેગરીના દ્રવ્ય કીધા છે। એ કેટેગરી કઈ છે? કે બધા જ પુદ્ગલ દ્રવ્ય છે। આ ખ્યાલ આવે છે કે નહીં? વિશ્વમાં 6 કેટેગરીના દ્રવ્ય છે એમ સમજો। વિશ્વમાં 6 જુદા જુદા જાતના દ્રવ્ય છે। તો આપણે જેટલું જોઈ શકીએ છીએ, જે સાંભળી શકીએ છીએ, જે સૂંઘી શકીએ છીએ, જેનો સ્વાદ લઈ શકીએ છીએ અને જે સ્પર્શી શકીએ છીએ, બધી જ વસ્તુઓ એક જ જાતના દ્રવ્ય છે। કયા જાતના? કે બધા પુદ્ગલ જાતના દ્રવ્ય છે। ખ્યાલ આવે છે? પુદ્ગલ શું કામ કહેવાય છે એને? પુદ, પુદ એટલે જોડાવું, જોડાવું, અને ગલ એટલે ગળી જવું। ફરીથી આપણે આવ્યા પેન્સિલ પર। આ પેન્સિલ શેનાથી બનેલી છે? કે આને તમે છૂટા પાડતા જાઓ, છૂટા પાડતા જાઓ, તો છેલ્લે એવો એક અણુ આવે છે ને, કે જે અણુ ના હવે બે ભાગ થઈ શકતા નથી। હા, આ પેન્સિલ એવા અણુઓનો કોમ્બિનેશનથી બનેલું છે ને, જેને આપણે સાયન્સમાં એટમ્સ અને મોલિક્યુલ્સ કહીએ છીએ, આપણી ધાર્મિક ભાષામાં એને પરમાણુ કહેવાય છે। આ પુદ્ગલના એવા નાના નાના અતિ સૂક્ષ્મ પણ ફંડામેન્ટલ યુનિટ કે જેના હવે બે ટુકડા ન થઈ શકે, અને એ પરમાણુમાં એવી ક્ષમતા છે કે જે એકબીજાથી જોડાઈ શકે, એને પુદ કહેવાય। અને ગલ એટલે કે ગળીને છૂટા પડી જાય, પાછા છૂટા પડે છે કે નહીં? જેવી રીતના પેન્સિલ છે, અત્યારના મોટી છે, હવે આપણે શાર્પન કરતા જઈએ, કરતા જઈએ, કરતા જઈએ, તો નાની નાની થતી જાય અને પછી ખતમ થઈ જાય। તો એના જે બધા પરમાણુઓ હતા ક્યાં ગયા? તો એ જે આપણે શાર્પન કર્યું એના રૂંછડા ત્યાં કે નહીં? આ અણીના ઓલા પાવડરનો ભૂકો થઈ ગયો કે નહીં? તો એને શું કર્યું? આપણે કચરામાં નાખી દીધા, પછી કચરામાંથી લેન્ડફિલમાં ગયા, એ લેન્ડફિલમાંથી પછી બીજે ક્યાંક જાય, પાછા કદાચ કોઈ ઝાડમાં અબ્ઝોર્બ થઈ જાય, તો પાછા ઝાડના ટ્રંકમાં વયા જાય। એમ કરતા કરતા આ બધા જ પુદ્ગલ પરમાણુઓ ધીરે ધીરે છૂટા પડી જાય છે, અને છૂટા પડીને બીજી જગ્યાએ જોડાઈ જાય છે, એટલે એને પુદ્ગલ કહેવાય છે। આ ખ્યાલ આવ્યો કે નહીં? તો આ વિશ્વના આ બધા પદાર્થ પુદ્ગલ જાતના પદાર્થ છે। તો જો પુદ્ગલ તો સમજાયું, આપણે કહીએ છીએ 6 જાતના દ્રવ્ય છે, તો બીજા કયા દ્રવ્ય છે? બીજા જેવી રીતના સ્પેસ છે, આકાશ છે, આપણને આકાશ દેખાય છે કે નહીં? આકાશ એટલે ઉપર જોતા જે વ્હાઈટ કલરનું કે બ્લુ કલરનું દેખાય છે એ આકાશ નથી, એ તો એવી વાદળાઓની રચના છે, એવા ક્લાઉડ્સ છે, અથવા એ તો એટમોસ્ફિયરિક કલર જ છે એવો, જેવી રીતના આપણે કહીએ ને સૂરજની લાઇટ હોય એનું ડિફ્રેક્શન થાય તો એની લાઇટને કારણે બ્લુ કલર દેખાય છે, પણ બાકી આકાશ કોને કહેવાય? બસ એમ્પ્ટી સ્પેસ, ખાલી જગ્યા, એવી જગ્યા કે તમે બધી જ દિશામાં અનંત 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 ડિસ્ટન્સ જતા જાઓ, જતા જાઓ, જતા જાઓ, તો પણ એ જગ્યા ક્યારે પૂરી ન થાય, એને આકાશ દ્રવ્ય કહેવાય છે। ખ્યાલ આવે છે? આકાશ દ્રવ્ય શું છે? આકાશ એટલે સ્પેસ, જગ્યા, ખાલી જગ્યા, એને આકાશ દ્રવ્ય કહેવાય છે। એ આકાશ આંખેથી જોઈ શકાતું નથી, જો આપણે ફીલ કરી શકીએ છીએ, આપણને અનુમાનમાં આવે છે કે અહીંયા, હા અહીંયા ખાલી જગ્યા છે, આપણી આજુબાજુ મારી અને આ કમ્પ્યુટરની વચ્ચે પણ ખાલી જગ્યા છે કે ને, તો એ આપણને ફીલ થાય છે, પણ જોઈ શકાતી નથી. જોવાથી તો એ આકાશની પેલી પાર જે વસ્તુ છે એ જ દેખાય છે, પણ એ અનુભવમાં આવે છે કે નહીં. પછી આ તો બે જાતના દ્રવ્ય હતા. ત્રીજું કાળ દ્રવ્ય, આપણને કાળ ખબર પડે છે કે નહીં, ટાઈમ મૂવ થાય છે કે નહીં, આ ટાઈમ જતો જાય છે. જેવી રીતે આપણે શરૂ કર્યું અને અત્યાર સુધી 10 મિનિટ થઈ ગઈ, આ ટાઈમ જતો જાય છે. આપણે જન્મ્યા, મોટા થયા, વૃદ્ધ થયા અને ગુજરી ગયા, ખ્યાલ આવે છે કે નહીં. એ ધીરે ધીરે બધી જ વસ્તુનો, ઇવન આપણે કોઈ પણ પૂતગલ પદાર્થ પણ જોઈએ તો શરૂઆતમાં નવી હોય, પછી ધીરે 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 એનું શાઇન ને બધું જતું જાય, પછી જૂનું થઈ જાય, પછી એની ખરાબ થઈ જાય તો આપણે એને ફેંકી દઈએ છીએ. દરેક વસ્તુની એક લાઈફ સાયકલ હોય છે. લાઈફ સાયકલ શું છે કે કાળ છે, કાળ દ્રવ્ય. તો વિશ્વમાં એવા કાળાણુ છે ઘણા બધા, જે પોતે તો પરિણમે જ છે, પણ એના પરિણમનના નિમિત્તથી વિશ્વના બધા જ દ્રવ્ય એની સાથે પ્રવાહના ક્રમમાં પરિણમ્યા કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ તો થયો કાળ દ્રવ્ય. તો કેટલા દ્રવ્ય આપણે જોયા? કે પૂતગલ, જે પૂતગલ શું છે કે જે જોડાય છે અને છૂટું પડે છે, એવા એવા 5 ઇન્દ્રિયોથી જેને જાણી શકાય એ વસ્તુ. પછી સ્પેસ, ટાઈમ. પછી બીજા 2 દ્રવ્ય છે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. કે જ્યારે પૂતગલને જીવ ગમન કરે છે તો ગમન કરવામાં જે નિમિત્ત હોય એને ધર્મ દ્રવ્ય કહેવાય છે, અને ગમન કરતા અટકવામાં જે નિમિત્ત હોય તેને અધર્મ દ્રવ્ય કહેવાય છે. જો ધર્મ ને અધર્મ દ્રવ્ય કોઈ જીવને પૂતગલને ગમનાદી કરાવતા નથી, કઈ ધક્કો મારતા નથી, પણ જેવી રીતના પાણી, માછલી હોય, માછલીને તરવા માટે પાણીનું મીડિયમ કમ્પલસરી છે. જો મીડિયમ ન હોય તો માછલી તરી શકતી નથી. એવી જ રીતે આખા વિશ્વમાં જીવ અને પૂતગલોને ગમન કરવા માટે આ ધર્મ દ્રવ્ય એવું મીડિયમ છે, એવું કમ્પલસરી મીડિયમ છે કે જેના વગર ગમન થતું નથી. એ પોતે ગમન કરાવતા નથી, પણ તો પણ એના વગર ગમન થતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? સાયન્સમાં પણ એને જાણે બધું ઈથર ને એવી બધી સંજ્ઞાઓથી કહેવાય છે. પછી અધર્મ દ્રવ્ય શું છે કે જે જીવ અને પૂતગલ સ્વયં ગમન કરતા અટકે છે, તો ત્યારે એને અટકવા માટે અધર્મ દ્રવ્ય નામનું ત્યાં નિમિત્ત હોવું જોઈએ. જેવી રીતના કોઈ રસ્તે ચાલતો યાત્રી હોય તો એ યાત્રી ઘણા તડકામાં ચાલી રહ્યો છે, તો અટકે છે ક્યાં વિરામ લેવા ઉભો રહે છે? કે જ્યાં કોઈ ઝાડ હોય, એનો છાંયડો હોય, તો ત્યાં આવીને અટકે છે. એ છાંયડો કઈ યાત્રીને જબરજસ્તી રોકતું નથી, પણ તો પણ યાત્રી રોકાય તો એ છાંયડામાં જ આવીને એ રોકાય છે. એવી જ રીતે આ અધર્મ દ્રવ્ય એવું દ્રવ્ય છે કે જે જીવ અને પૂતગલોને જે ગમન કરતા હતા એને રોકવામાં નિમિત્ત થાય છે. બરાબર? તો કેટલા દ્રવ્ય આપણે જોયા? પૂતગલ, આકાશ, કાળ, ધર્મ અને અધર્મ. હવે એક છેલ્લું અથવા પહેલું, પણ મેં એને છેલ્લે લીધું કેમ કે આપણે એનું મહત્વ બતાવવું છે. આ બધા દ્રવ્યથી જુદું, એક એવું જીવ નામનું દ્રવ્ય છે. ખ્યાલ આવે છે કે નહીં? આ જીવ નામનું એક દ્રવ્ય છે. જીવ નામનો પણ એક પદાર્થ છે, સબસ્ટન્સ છે. જેવી રીતના જો આ પેન્સિલ છે, આ માઉસ છે, આ હેન્કરચીફ છે, આ બુક છે, આ બધા જુદા જુદા પદાર્થ છે કે નહીં? આ બધા જુદા પદાર્થ છે કે નહીં? વ્યવહાર સંજ્ઞા અત્યારે આપણે વાત કરીએ તો જુદા પદાર્થ છે. એવી જ રીતે આ શરીર એ શરીરથી પણ અંદર જુદો એવો કોઈ જીવ નામક પદાર્થ છે. કેમ આપણે એવું કહીએ છીએ કે આ બુક છે, એ બુક તો નિર્જીવ છે. નિર્જીવ એટલે કે એમાં જીવ નથી. અને આ કોણ છે કે ભાઈ આ મનુષ્ય છે, એ સજીવ છે, એનામાં જીવ નામક પદાર્થ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ જીવ નામક પદાર્થ શું છે? કોઈ આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી ગુજરી જાય તો આપણે કેવું આપણે આ નાડી આદિ તપાસીને કહીએ છે કે ભાઈ આમાં જીવ હતો તે હવે ચાલ્યો ગયો, કહીએ છે કે નહીં, આમાં જીવ હતો તે હવે ચાલ્યો ગયો. તો ચાલ્યો ગયો તો ત્યાં જીવ નામક કોઈ જુદો પદાર્થ હતો કે નહીં? મારે તો અહીંયા ઈ સ્ટ્રેસ કરવું છે કે આ વિશ્વમાં એક જીવ નામક પદાર્થની સત્તા છે, જીવ નામક પદાર્થની સત્તા છે. જેવી રીતના સ્પેસ છે, જેવી રીતના ટાઈમ છે, એ જેવા જુદા પદાર્થ છે, એ પૂતગલ નથી પણ એનાથી જુદા પદાર્થ છે. એવી જ રીતે એ જીવ નામક પદાર્થ, આ શરીર જે પૂતગલ છે, એનાથી જુદો પદાર્થ છે. કેવી રીતના ખબર પડે જુદો છે? કે એના લક્ષણથી ખબર પડે, એની કેરેક્ટરિસ્ટિક્સ, એની પ્રોપર્ટીઝથી ખબર પડે કે જીવ નામક પદાર્થ એ જુદો પદાર્થ છે. કેવી રીતના? ચલો નક્કી કરીએ. જીવનું લક્ષણ શું છે? કે જાણવું, દેખવું, સુખ દુઃખનો અનુભવ કરવો, એ જીવનું લક્ષણ છે. ખ્યાલ આવે છે કે નહીં? અને પૂતગલનું લક્ષણ શું છે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, એ પૂતગલનું લક્ષણ છે. તો આ પેન્સિલ છે, એને આપણે સ્પર્શ કરી શકીએ છીએ કે નહીં? એનો કંઈક રસ, એનો કંઈક સ્મેલ છે કે નહીં? એનો કંઈક રસ છે કે નહીં? એની ગંધ છે, એનો વર્ણ છે, એનો કલર છે કે નહીં? પણ અહીંયા સોમિલ બેઠો છે તો એ જીવ દેખાય છે? એ જીવ દેખાતો નથી. એ જીવ દેખાતો નથી. કેમ નથી દેખાતો? કેમકે પાંચ ઇન્દ્રિયથી જણાઈ શકાતો નથી. જેવી રીતના સ્પેસ છે, એ સ્પેસ કંઈ આંખેથી દેખાતું નથી, કાનથી સંભળાતું નથી, તો અનુભવ થાય છે. ટાઈમ છે, એ ટાઈમ તો આપણે ઘડિયાળમાં ભલે આંખેથી જોઈએ છે, પણ એ ઘડિયાળનો ટાઈમ, એ ઘડિયાળ તો ફક્ત એક યંત્ર છે ને, એ તો ખાલી એની ગતિ બતાવે છે. અમુક સ્પીડથી તમે એને કેલિબ્રેટ કરો એટલે એ સ્પીડથી ગોળગોળ ફર્યા કરે, પણ એકચ્યુઅલી એ ઘડિયાળ ટાઈમ નથી. ટાઈમ તો એક એવો એબસ્ટ્રેક્ટ દ્રવ્ય છે કે જે આ પાંચ ઇન્દ્રિયથી જાણી શકાતો નથી, એક જુદી સત્તા છે. ખ્યાલ આવે છે કે નહીં? બસ એ જેવી રીતના આકાશને અને સમયને તમે અનુભવી શકો છો પણ જોઈ શકાતા નથી, એવી જ રીતે આ જીવને અનુભવી શકાય છે પણ જોઈ શકાતો નથી. કેવી રીતના અનુભવી શકાય? એના લક્ષણોથી, એના કેરેક્ટરિસ્ટિક્સથી. આપણે શું કીધા? કે જે જાણે છે, દેખે છે અને સુખ દુઃખનો અનુભવ કરે છે. હવે મને કહો, આપણને જ જાણવું દેખવું થાય છે કે નહીં? હા, જો આપણે આ સવાર ઉગે તો આપણે સૂર્ય દાદા ઉગ્યા એને જાણ્યું, હા, સૂરજ ઉગે છે એને જાણ્યું, હવા પવન વાય છે તો એને સ્પર્શથી અનુભવ થાય છે કે નહીં? એવી જ રીતે કોઈ મંદ સુગંધિત વાતાવરણ હોય, જેવી રીતના વરસાદ પડ્યો અને માટીની સુગંધ આવતી હોય તો સુગંધથી જાણીએ છીએ કે નહીં? હા, હવે સમજો, આપણી જ જાતને ઇમેજિન કરો, અહીંયા ડેડ બોડી પડી હોય અને આપણે કહીએ કે ભાઈ આમાંથી જીવ નીકળી ગયો, તો હવે એને બધું જણાય છે કે નહીં? એને કાંઈ નથી જણાતું. એ કોઈ વસ્તુને રિસ્પોન્ડ કરે છે કોઈ સિચ્યુએશનને? તો કોઈ સિચ્યુએશનને રિસ્પોન્ડ નથી કરતા. આ પેન્સિલ છે, એ પેન્સિલને તમે એસીની અંદર મૂકો સરસ મજાના રૂમમાં, કે તમે એને બહાર તડકામાં મૂકી દો, કે તમે એને વરસાદમાં મૂકો, એને જ્ઞાન થાય છે? પેન્સિલને કોઈ જાતનું જ્ઞાન થતું નથી. ખ્યાલ આવે? પેન્સિલને કોઈ જાતનું જ્ઞાન થતું નથી. કેમ નથી થતું? કેમ કે આની અંદર જીવ નામક પદાર્થ નથી. અને આ એ પૂતગલ છે અને આ શરીર બી પૂતગલ છે. અહીંયા આ પેન્સિલની અંદર કોઈ જીવ નામક પદાર્થ નથી અને આ શરીરની અંદર એક જીવ નામક પદાર્થ છે. હવે જો આ કન્ફ્યુઝન ના લીધા, શરીરની અંદર એટલે જાણે એવો કોઈક, જેવી રીતના આપણા બધા ઓર્ગન્સ અંદર રહેલા છે ને, એક અહીંયા ઓલું સ્ટમક છે ને, ઇન્ટેસ્ટાઇન છે ને, એવું બધું, એવી રીતના કોઈક એક સેક્શન હશે જ્યાં જીવ નામક પદાર્થ હશે, એવું નથી. આ તો જ્યાં આ બોડી છે, જ્યાં આ બોડી છે ઈ જ આકાશના પ્રદેશમાં જીવ નામક પદાર્થ રહેલો છે. જેવી રીતના કે સમજો, એક તમે બકેટમાં પાણી લીધું અને એ બકેટમાં તમે સ્પોન્જ નાખો, સ્પોન્જ હોય ને, સ્પોન્જ એને અંદર નાખો તો શું થાય? કે જ્યાં પાણી છે એ પાણીની અંદર એ ડૂબી જાય. ડૂબી જાય એટલે ઉપર તરે, પણ પાણીની અંદર ભીનું થઈ જાય. હવે જ્યાં સ્પોન્જ છે ત્યાં જ પાણી છે કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? જ્યાં સ્પોન્જ છે એ જ આકાશના પ્રદેશમાં પાણી પણ છે, કેમ કે એના જે સ્પેસીસ છે ને, એ સ્પેસીસમાં, એના ફાઈબર્સમાં એ સ્પંજની અંદર પાણી ઘૂસી ગયું છે. પાણી એની અંદર અંદર ડૂબી ગયું છે. એવી જ રીતે જ્યાં આ શરીરના પરમાણુ છે ત્યાં જ આત્માના પ્રદેશો પણ રહેલા છે. જેવી રીતના આપણે અહીંયા ટચ કરીએ તો સેન્સેશન થાય છે કે નહીં, અહીંયા ટચ કરીએ તો સેન્સેશન થાય છે કે નહીં આપણને, મામૂલીમાં મામૂલી. કોઈ હવે સપોઝ મચ્છર બેઠું હોય આપણા પગ પર, ક્યાંય કીડી બેઠી હોય તો આપણે આમ બીજે ક્યાંક જોતા હોય કે જરાક આરામ કરતા હોય તો પણ એના સેન્સેશનથી આપણને જ્ઞાન થઈ જાય છે કે નહીં કે ત્યાં કોઈક વસ્તુ કંઈક છે. તો એનો મતલબ જ્યાં એવું સેન્સેશન થાય છે ત્યાં જીવના પ્રદેશો છે. હવે જેવી રીતના અહીંયા વાળ ઉપર કોઈ કીડી ચાલતી હોય તો ખબર ન પડે એકચ્યુઅલી, ખ્યાલ આવે છે ને, કેમ કે નિર્જીવ આ વાળ છે ને, નિર્જીવ પદાર્થ છે, એટલા સ્પેસમાં કોઈ જીવના પ્રદેશો નથી. પણ બાકી આ જ્યાં જ્યાં શરીરના પરમાણુઓ છે ત્યાં ત્યાં જીવ નામક પદાર્થ રહેલો છે. તો ચાલો આપણે બધા જ દ્રવ્યની પરિભાષા એકવાર જોઈ લઈએ, રિવાઇઝ કરી લઈએ, પછી આગળ વધીએ. જીવ કોને કહેવાય છે? જેનામાં ચેતના છે એટલે કે જ્ઞાન દર્શન છે અને જે સુખ દુઃખનો અનુભવ કરે છે તેને જીવ કહેવાય છે. બીજું, પૂતગલ કોને કહેવાય છે? કે જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ એવા લક્ષણ હોય છે તેને પૂતગલ કહેવાય છે. જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય તેને પૂતગલ કહેવાય છે. જો આપણે પ્રશ્નોત્તર માળામાંથી જોતા જઈએ પરિભાષાઓ, જો જીવ જેનામાં ચેતના અર્થાત જ્ઞાન દર્શન રૂપ શક્તિ છે તેને જીવ કહે છે. પૂતગલ કોને કહે છે? જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ એ ગુણો હોય તેને પૂતગલ કહે છે. પછી આગળ આવો, ધર્મ દ્રવ્ય કોને કહે છે? જે સ્વયં ગતિ કરતા, જો ધ્યાન રાખજો, ધર્મ દ્રવ્ય ગતિ કરાવતું નથી. ગતિ કોણ કરે છે? કે સ્વયં ગતિ કરતા જીવ અને પૂતગલોને ગમન કરવામાં નિમિત્ત હોય તેને ધર્મ દ્રવ્ય કહેવાય છે. હમણાં જ આપણે નિમિત્ત ઉપાદાન ભણ્યા ને, નિમિત્ત કોને કહેવાય? કે જે પદાર્થ સ્વયં કાર્યરૂપે ન પરિણમે પણ જ્યારે બીજા પદાર્થમાં કાર્ય થતું હોય ત્યારે તેની ઉપસ્થિતિ પર આરોપ આપવામાં આવે, એની અનુકૂળતા, એને અનુકૂળ હોવાનો આરોપ આપવામાં આવે છે. એવી જ રીતે અહીંયા ગમન કોણ કરે છે? જીવ અને પૂતગલ સ્વયં કાર્યરૂપે થાય છે. એટલે જીવ અને પૂતગલ તો ઉપાદાન છે કેમ કે સ્વયં કાર્યરૂપે પરિણમે છે, પણ કાર્યરૂપે પરિણમતી વખતે ત્યાં ધર્મ દ્રવ્ય નામક દ્રવ્ય મોજૂદ છે, માટે એના પર નિમિત્ત હોવાનો આરોપ અપાય છે. જેવી રીતના માછલીને ગમન કરવા માટે પાણી, આપણે ઉદાહરણ જોયું ને. અધર્મ દ્રવ્ય કોને કહેવાય? સ્વયં ગતિપૂર્વક સ્થિતિ પામેલા, ગતિપૂર્વક સ્થિતિ પામેલા એટલે કે પહેલા ગમન કરતા હતા ને હવે ઉભા રહ્યા, એમ નહીં કે ભાઈ જે બેઠું જ હોય, હલન ચલન જ ન કરતું હોય એને પણ અધર્મ દ્રવ્ય નિમિત્ત છે, એમ નહીં. જે ગમન કરીને સ્ટોપ થતું હોય એને સ્ટોપ થવામાં જ જીવ, એને સ્ટોપ થવામાં અધર્મ દ્રવ્ય નિમિત્ત કહેવાય છે. જો સ્વયં ગતિપૂર્વક સ્થિતિ પામેલા જીવ અને પૂતગલને સ્થિર થવામાં જે નિમિત્ત હોય તેને અધર્મ દ્રવ્ય કહેવાય છે. જેવી રીતના મુસાફિરને સ્થિર થવામાં વૃક્ષની છાયા, બરાબર. આ બધું આપણે જોયું. આકાશ દ્રવ્ય કોને કહે છે? જે જીવ આદિ પાંચ દ્રવ્યોને રહેવાને સ્થાન આપે. આકાશ શું છે? બસ સ્પેસ, સ્પેસ, સ્પેસ છે, અનંત સ્પેસ. તો એ સ્પેસ શું કરે છે? કે જીવ આદિ બાકીના પાંચ દ્રવ્યને અકોમોડેટ કરવા, રહેવા માટે જગ્યા આપે છે, એને આકાશ દ્રવ્ય કહેવાય છે. અને કાળ દ્રવ્ય કોને કહેવાય છે? ચાલો, ક્યાંની કાળની પરિભાષા. કાળ દ્રવ્ય કોને કહે છે? પોતપોતાની અવસ્થા રૂપે સ્વયં પરિણમતા જીવાદિક દ્રવ્યોને, જીવાદિ બીજા પાંચ દ્રવ્ય છે તે પોતાની રીતે પોતાની યોગ્યતાથી પરિણમન કરે છે, કેમ કે એનામાં પણ પર્યાય છે કે નહીં, તો પોતાની રીતે પરિણમન કરે છે. પણ જ્યારે એ પરિણમન કરે તો તેના પરિણમનમાં જે નિમિત્ત હોય તેને કાળ દ્રવ્ય કહેવાય છે. જેમ કે કુંભારના ચાકને ગુંબામાં લોઢાની ખીલ્લી, બરાબર. આ તો એક ઉદાહરણ આપ્યું, બાકી આપણે ઇમેજિન કરો કે હવે જેવી રીતના મારો જન્મ થયો, હું યંગ થયો અને હવે હું વૃદ્ધ થઈશ અને પછી હું ગુજરી જઈશ, તો શું મને કાળ દ્રવ્ય જુવા બાળપણમાંથી યંગ કરે છે ને યંગમાંથી ઓલ્ડ કરે છે? કે ના, હું મારી જાતે જ ઓલ્ડ થાઉં છું. પણ એ કાળ દ્રવ્યથી મેજર થાય છે કે ભાઈ કેટલો ઓલ્ડ થયો. આપણે શું કહીએ છીએ કે ભાઈ કેટલા વર્ષ થયા, કે 100 વર્ષ થયા અથવા 50 વર્ષ થયા. તો 50 વર્ષ થયા એ શું છે? એ તો એક મેજરમેન્ટનું યુનિટ છે. બાકી આ શરીરને જ 50 વર્ષ જેટલો ટાઈમ ગયો કે નહીં? આ જ શરીર એટલે કે હું આ આત્મા આ 50 વર્ષથી આ ભાવમાં છે કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? એટલે દરેક દ્રવ્ય પોતાની રીતે પરિણામન કરે છે અને કાળ દ્રવ્ય તેમાં નિમિત્ત છે. બરાબર. તો જો આ તો આપણે 6 દ્રવ્યની પરિભાષા જોઈ લીધી. હવે તેના લક્ષણો, એની પ્રોપર્ટીઝ જરા 2-5 મિનિટમાં જોઈ લઈએ. જીવ કોણ? જીવ કોને કહેવાય? કે જાણે છે, દેખે છે અને સુખ દુઃખનો અનુભવ કરે છે. એટલે જીવના મુખ્ય લક્ષણો શું છે? જાણવું, દેખવું અથવા ચેતના અને સુખ દુઃખનો અનુભવ, અથવા તો મુખ્યત્વે ચેતના. ખ્યાલ આવે છે કે નહીં? જાણવું, દેખવું એ જીવનું મુખ્ય લક્ષણ છે. લક્ષણ એટલે એવી સ્પેશિયલ પ્રોપર્ટી કે જે ખાલી તે પદાર્થમાં જ હોય અને બીજા કોઈમાં ન હોય, જેનાથી આપણે એ પદાર્થને આઈડેન્ટિફાઈ કરી શકીએ, એને લક્ષણ કહેવાય છે. ખ્યાલ આવે ને? એવી સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ. જેવી રીતના આપણે બાસ્કેટ હોય અને બાસ્કેટમાં ઘણા બધા ફ્રૂટ્સ હોય, તો એ ફ્રૂટ્સમાંથી કોઈ પણ એક પદાર્થને આઈડેન્ટિફાઈ કરવો હોય તો શેનાથી કરીએ છીએ? કે ભાઈ એના શેપથી, એના કલરથી, એની સ્મેલથી, એવી રીતના આઈડેન્ટિફાઈ કરીએ ને. ખ્યાલ આવ્યો કે નહીં? એ બધા એના કેરેક્ટરિસ્ટિક્સ છે. એવી જ રીતે આ વિશ્વમાં 6 દ્રવ્ય છે, તો એમાંથી જુદા જુદા દ્રવ્યને આઈડેન્ટિફાઈ કેવી રીતના કરી શકાય? તો આ એની કેરેક્ટરિસ્ટિક્સથી આઈડેન્ટિફાઈ કરી શકાય. તો જીવમાં શું છે? જાણવું, દેખવું અથવા ચેતના લક્ષણ છે. પૂદગલમાં શું છે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ પૂદગલના લક્ષણ છે. ધર્માસ્તિકાયમાં ગતિ હેતુત્વ, કે જીવ અને પૂદગલને ગમન કરાવ, ગતિ કરાવડાવે છે, એટલે ગતિ કરવામાં નિમિત્ત છે. અધર્મ દ્રવ્યને શું લક્ષણ છે? સ્થિતિ હેતુત્વ, કે જે ગમન કરીને અટકતા જીવ અને પૂદગલોને અટકવામાં નિમિત્ત થાય છે. આકાશ દ્રવ્યનું લક્ષણ શું છે? અવગાહન હેતુત્વ. અવગાહન હેતુત્વ એટલે કે અવગાહના આપે છે, અકોમોડેટ કરે છે. અને કાળ દ્રવ્યનું લક્ષણ શું છે? કે પરિણામન હેતુત્વ. કાળ દ્રવ્ય પોતે પરિણમે છે અને એના નિમિત્તે બાકીના બધા દ્રવ્યોનું પરિણમન મપાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ 6 દ્રવ્યના આપણે લક્ષણ જોયા. હવે ચાલો જરાક આગળ વધીએ, નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. જો જેવી રીતના જીવ, ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, આ 6 દ્રવ્ય આપણે જોયા ને, જીવ, ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, જો કોઈ નવા લોકો હોય તો મારી સાથે રિપીટ કરજો, તો શું તમને આ નામ યાદ રહી જવા જોઈએ? આ તો બેઝિકમાં બેઝિક વસ્તુ છે ને. ફરીથી કયા 6 દ્રવ્ય કીધા? જીવ, ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. બરાબર છે. હવે જો ધ્યાનથી સાંભળજો, નવી વાત કહીએ. કોઈ પણ પદાર્થ હોય છે, એ કોઈ પણ પદાર્થની એક બાઉન્ડ્રી હોય છે, એક સીમા હોય છે. એક સીમા હોય, જેવી રીતના આપણે કહીએ ને કે ભાઈ આ મારું ઘર છે. આ મારું ઘર, તો મારા ઘરની ડેફિનેશન શું? કે ભાઈ આ મારા ઘરની બાઉન્ડ્રી છે, આ મારા ઘરની સીમા છે. એ સીમાની અંદરની પ્રોપર્ટી મારી છે અને બહારની પ્રોપર્ટી, તો ભાઈ એમાં મારો કાંઈ અધિકાર નથી. બરાબર છે કે નહીં? હવે સમજો કે આપણી પ્રોપર્ટી છે, આ પ્લોટ સમજો, આખો હું બિલ્ડિંગ, હું પ્લોટ ઓનર હોઉં અને જે મારો પ્લોટ છે એની અંદર હું ઝાડ વાવું, ઇફ આઈ પ્લાન્ટ અ ટ્રી, તો નો બડી વિલ ઓબ્જેક્ટ મી. બરાબર છે કે નહીં? કેમ કે ભાઈ મારી જગ્યા છે, હું ગમે તે કરું, મને એવી ઈચ્છા છે હું અહીંયા ઝાડ વાવું, તો મેં ઝાડ વાવ્યું. પણ હવે સપોઝ મારી જગ્યા નથી અને હું બહાર જઈને ક્યાંય કોઈ બીજાના પ્લોટમાં જઈને પ્લાન્ટ વાવી દઉં, તો શું થાય? તો લો તરત ઝઘડવા આવે ને કે ભાઈ મારી જગ્યામાં તમે કેમ ઇન્ટરફિયર કરો છો, આ એ મારી જગ્યા, તમે તમારી જગ્યામાં જે કરવું એ કરો. આ ખ્યાલ આવે છે કે નહીં? કહેવાનો મતલબ શું છે કે વિશ્વના દરેકે દરેક દ્રવ્યની એક સીમા છે. જેવી રીતના વ્યવહારમાં આપણે બાઉન્ડ્રીઝ ડ્રો કરીએ છીએ ને ટુ ઇન્ડિકેટ ધ લિમિટ, કે આની અંદરની માલિકી મારી અને બહારની માલિકી મારી નહીં, એવી જ રીતે વિશ્વના બધા જ પદાર્થ, ઇન્ડિવિજ્યુઅલ દ્રવ્યો, એ દ્રવ્યની પણ એક બાઉન્ડ્રી છે કે જેની અંદર એ દ્રવ્યનું જ ચાલે, બીજા કોઈનું ન ચાલે, અને એ બાઉન્ડ્રીની બહાર એ દ્રવ્યનું જરાય ન ચાલે. આ ખ્યાલમાં આવે છે કે નહીં? તો એ બાઉન્ડ્રી શું છે? એ બાઉન્ડ્રી શું છે કે બાઉન્ડ્રીને આ દ્રવ્ય ગુણ પર્યાય કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? દરેકે દરેક પદાર્થની જે સત્તા છે એની લિમિટ છે, તો એની લિમિટ ખાલી એના દ્રવ્ય ગુણ પર્યાય સુધીની છે. એમાંથી દ્રવ્ય અને ગુણ શું છે કે દ્રવ્ય તો પદાર્થ પોતે છે, ગુણ શું છે કે ગુણો એ દ્રવ્યની વિશેષતાઓ છે. જો આપણે ફરીથી આના પર જઈએ, આ દ્રવ્ય શું છે એ પદાર્થ પોતે, એને દ્રવ્ય કહેવાય. આ ગુણો શું છે કે ભાઈ ગુણો એ દ્રવ્યની વિશેષતાઓ છે, જે દ્રવ્યના પૂરા ભાગમાં ને બધી જ અવસ્થામાં રહે છે. એ ગુણો એવા છે, એ વિશેષતાઓ એવી છે કે દ્રવ્ય એ વિશેષતાને છોડી ક્યારે શકતો નથી. એનો મતલબ કે દ્રવ્ય એ વિશેષતાઓને છોડી ન શકે તો એક દ્રવ્ય બીજા રૂપે ક્યારે થઈ શકતો નથી. ખ્યાલ આવે છે કે નહીં? વિશ્વના છ દ્રવ્ય છે, તો અનાદિકાળ પહેલા પણ છ હતા, અત્યારના પણ છ છે, અને અનાદિકાળ પછી પણ છ જ રહેશે. કેમ? કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ક્યારેય થઈ શકતો નથી. ક્યારે જોયું છે કે ભાઈ આ પૂતગલ પેન્સિલો એ સડનલી જીવ થઈ જાય, એ જાણવા માંડે, હલનચલન કરવા માંડે? એવું કાર્ટૂન પિક્ચરમાં થાય, પણ રિયાલિટીમાં એવું ક્યારે ન થઈ શકે. કેમ ન થઈ શકે? કેમકે દ્રવ્યની સીમાની એ કેપેબિલિટી નથી. આ દ્રવ્યની બાઉન્ડ્રીની અંદરની જે કેપેબિલિટી એટલું જ એ કરી શકે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ દ્રવ્ય શું છે કે ત્રિકાળી પદાર્થ છે. જેવી રીતના ત્રિકાળી પદાર્થ, એને ત્રિકાળી કેમ કીધો? કે દરેકે દરેક દ્રવ્ય અનાદિ અનંત છે. મેં કહ્યું ને કે પહેલા પણ છ હતા, હમણાંય છ છે, અને ભવિષ્યમાં છ રહેશે. એનો મતલબ કે એકે દ્રવ્યનો ક્યારે નાશ થતો નથી, અને એકે દ્રવ્ય નવા ઉત્પન્ન થતા નથી. હા, સાયન્સમાં પણ ન્યૂટન્સ લો કહે છે ને કે મેટર કે નોટ બી ક્રિએટેડ એન્ડ ઇટ કે નોટ બી ડિસ્ટ્રોઈડ, ઇટ ઓનલી ચેન્જીસ ઇટ્સ ફોર્મ. તો એ સાયન્સ જે કહે છે એ તો આપણા શાસ્ત્રોમાં અનાદિકાળથી કીધું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ક્યારે થઈ શકતો નથી, અને એની પર્યાયો, એની અવસ્થા નિરંતર બદલાતી રહે છે. હજી સાયન્સમાં તો એમ કે છે ઇટ કેન ઓનલી ચેન્જ ઇટ્સ ફોર્મ, અને આપણા ધર્મમાં શું છે કે છે કેન નહીં, ઇટ ડેફિનેટલી ચેન્જીસ ઇટ્સ ફોર્મ એવરી મુમેન્ટ. ખ્યાલ આવ્યો કે નહીં? એને જ પર્યાય કહેવાય છે. તો એક દ્રવ્ય જે પદાર્થ છે, એ પદાર્થમાં એક ડ્યુઅલ નેચર છે, ડ્યુઆલિટી છે. શું ડ્યુઆલિટી છે? કે પદાર્થ પોતે અને એની કેરેક્ટરિસ્ટિક્સ, એના ગુણો, એ તો અનાદિ અનંત છે. એ ક્યારેય નવા થતા નથી અને ડિસ્ટ્રોય થતા નથી. તો એનામાં એક ત્રિકાળ નેચર છે, અનાદિ અનંત નેચર છે. પણ એટ ધ સેમ ટાઈમ એનામાં એક ચેન્જિંગ નેચર પણ છે, કે પર્યાયના પર્યાયમાં જે અવસ્થા છે તે અવસ્થા નિરંતર બદલતી રહે છે. એક્ઝામ્પલ, આ પેન્સિલના પરમાણુઓ, એટમ્સ અને મોલિક્યુલ્સ અત્યારના પેન્સિલના ફોર્મમાં છે, પણ આ પેન્સિલ બની એની પહેલા આ બહારનું તો લાકડું છે ને, તો લાકડું કોઈક ઝાડમાં હતું, એ પરમાણુ ત્યારે એ પ્લાન્ટમાં હતા, એ ઝાડના એના ટ્રંકમાં કેવી રીતના હશે? હવે એ પરમાણુ એની પહેલા ક્યાં હતા? કે ન્યુટ્રિયન્ટ્સના ફોર્મમાં જમીનમાં હતા, તો જમીનમાંથી અબ્સોર્બ થયા. એની પહેલા એ ક્યાં હતા? કે કાં તો ફર્ટિલાઇઝર કે એવા કોઈમાં હતા, કે પાણીમાં હતા. એ પરમાણુઓ જે વરસાદનું પાણી ગયું એ નીચે જમીનમાં ગયું, ત્યાંથી રૂટ્સમાં અબ્સોર્બ થઈને ટ્રીમાં ગયું, અને એ ટ્રીમાંથી પેન્સિલ બની. આ ખ્યાલ આવે છે કે નહીં? એ પેન્સિલની અંદર આ લેડ છે, એ લેડ તો એક મેટલ છે કે નહીં? તો એ મેટલ તો સિન્થેટિકલી બનાવ્યું હોય, તો એની પહેલા એ ક્યાં હતું? કે ભાઈ એની પહેલા એ મોલ્ટન ફોર્મમાં હશે, એ મોલ્ટન ફોર્મની પહેલા એ માઇનમાં કોઈ ઓરમાં હશે, એટલે એની પહેલા એ પણ જમીનમાં ક્યાંક હશે. આ ખ્યાલ આવે છે કે નહીં? કહેવાનો મતલબ શું છે કે પેન્સિલના પરમાણુઓ, એ જે પરમાણુઓ છે એની અવસ્થા નિરંતર બદલતી રહે છે, બદલતી રહી છે અને હવે ભવિષ્યમાં પણ બદલતી રહેશે, કેમ કે દરેકે દરેક પદાર્થમાં એક ચેન્જિંગ કમ્પોનન્ટ છે. પણ એટ ધ સેમ ટાઈમ દરેકે દરેક પદાર્થ પોતે સ્થિર પણ છે. કોઈ પણ પરમાણુ આ પેન્સિલનો, એકે પરમાણુ નવો ક્રિએટ થયો નથી, એ બધા પહેલા ક્યાંક બીજે પોતપોતાની જગ્યાએ હતા, એ ત્યાંથી જમા થઈને પેન્સિલના ફોર્મમાં આવ્યા છે, અહીંયાથી પાછા એ વિખેરાઈ જશે જ્યારે એનો ટાઈમ આવશે ત્યારે. ખ્યાલ આવે છે કે નહીં? બસ એ જ દ્રવ્ય ગુણ પર્યાયની વિશેષતા છે. એટલે આપણે સીમાની વાત કરતા હતા ને, બાઉન્ડ્રીની, તો દરેકે દરેક પદાર્થની સીમા શું છે કે એના દ્રવ્ય ગુણ અને પર્યાય. પોતાના દ્રવ્ય ગુણ પર્યાયની બહાર કોઈ પદાર્થ ક્યારેય જઈ શકતો નથી. હવે એ જ દ્રવ્ય ગુણ પર્યાયને આ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના ફોર્મમાં પણ રિપ્રેઝેન્ટ કરાય છે. ખ્યાલ આવે છે? દ્રવ્ય ગુણ પર્યાય અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કંઈ જુદા નથી, એક જ વસ્તુને રિપ્રેઝેન્ટ કરવાની બી જુદી વસ્તુઓ છે. જો એને સમજવા જોઈએ કે દ્રવ્ય તો દ્રવ્ય છે, આ જે ગુણ છે એ ગુણમાં ડેફિનેશનમાં શું કીધું, પૂરા ભાગમાં છે અને એના સર્વ અવસ્થાઓમાં છે. તો પૂરા ભાગમાં એટલે એમાં ક્ષેત્ર પણ આવી ગયું, સર્વ અવસ્થા એટલે એમાં કાળ આવી ગયો, અને જે દ્રવ્યનો જે સ્વભાવ, ગુણનો જે સ્વભાવ છે ને, એની વિશેષતા, એની સ્પેશિયલ પ્રોપર્ટીઝ, એ જ એનો સ્વભાવ છે. તો એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કહો કે દ્રવ્ય ગુણ પર્યાય કહો, એક જ વસ્તુ છે. બરાબર? તો આપણે જોયું કે વિશ્વમાં છ દ્રવ્ય છે, એ દ્રવ્યની પરિભાષાઓ જોઈ અને એના સીમા, એની દ્રવ્ય ગુણ પર્યાય રૂપ બાઉન્ડ્રી જોઈ. બરાબર? હવે થોડું કાઉન્ટિંગ કરી લઈએ. હવે જરાક એક કાઉન્ટિંગ કરી લઈએ કે વિશ્વમાં છ દ્રવ્ય છે તો એ કેટલા દ્રવ્ય છે, ક્વોન્ટિટી કેટલી છે. કેમ કે છ, છ જે કીધું એ છ તો જુદી જુદી જાત છે, એ જુદી જુદી કેટેગરી ઓફ દ્રવ્ય છે, પણ કોઈ પણ એક કેટેગરીની અંદર કેટલા દ્રવ્ય છે, ખ્યાલ આવ્યો કે નહીં? તો જો જીવ કેટલા છે, તો જીવ અનંત છે. અનંત જીવો, અનંતનો શું મતલબ અહીંયા, અનંત એટલે એવી સંખ્યા જે ક્યારેય અંત થાય નહીં. આપણે કદાચ સાંભળ્યું હશે ને કે છ મહિના અને આઠ સમયમાં 608 જીવ, 608 જીવ આ સંસારમાંથી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે, અને એકવાર સિદ્ધ થઈ ગયા એ હવે પાછા ક્યારેય સંસારમાં આવતા નથી. આપણને સંસારમાંથી મોક્ષ જવું હોય ને તો એ યુનિડાયરેક્શનલ પ્રોસેસ છે, કે અહીંયા સંસારમાંથી એકવાર મોક્ષ ગયા તો પાછા ક્યારે આવી શકતા નથી, કેમ કે હવે ત્યાં એટલા સહજ આનંદમાં રહે છે, એમને હવે પાછળ ક્યારે અશુદ્ધિ થતી જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? હવે એટ ધ સેમ ટાઈમ એક જુદી બીજી રિપોઝિટરી છે જેને નિગોદ કહેવાય છે, એ નિગોદમાં અનંત અનંત જીવો પડ્યા છે. તો એમાં પણ 6 મહિના ને 8 સમયમાંથી 608 બાર સંસાર રાશિમાં આવે છે. ખ્યાલ આવે? એમ તો નિગોદને પણ સંસાર જ કહેવાય. આ સંસાર રાશિ એટલે કે સ્થાવર અને ત્રસરૂપ થાય છે. બરાબર? તો એક યુનિડાયરેક્શનલ પ્રોસેસ થયો ને કે નિગોદમાંથી આટલા 608 બહાર આવ્યા ને અહીંયાથી 608 મોક્ષમાં ગયા. તો આ આવતા જાય છે, બહાર આવતા જાય છે, આવતા જાય છે. 6 મહિના 6 મહિના 6 મહિના કરીને કેટલો ટાઈમ વયો ગયો, ખ્યાલ આવે છે કે નહીં? તો પણ જેટલા ટોટલ જીવો છે ને, એ ટોટલ જીવોમાંથી અનંત કાળ તમે કાઢી લ્યો આ 6 મહિના 6 મહિના કરીને, તો પણ એનું એક ફ્રેક્શન પણ બહાર આવીને સિદ્ધ થતા નથી. ખ્યાલ આવે છે કે નહીં? એ જે રિપોઝિટરી ઓફ નંબર ઓફ જીવ ઇઝ સો બિગ કે આ જે ટ્રાન્ઝિશન અમાઉન્ટ જે છે, ઇટ ઇઝ ઇન્ફાઇનાઇટસિમલી સ્મોલ કમ્પેર્ડ ટુ ધ ટોટલ જીવ રાશિ. એવી બિગ સંખ્યાને અનંત કહેવાય છે. અનંત એટલે એવી સંખ્યા કે જેનો ક્યારેય અંત થતો નથી. તમે કાઉન્ટ કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ અને ક્યારેય સંખ્યા પૂરી જ ન થાય, એને અનંત કહેવાય. આપણે આપણા મેથેમેટિક્સમાં શું જોઈએ છે, આપણે સંખ્યામાં આપણે કાઉન્ટિંગ કરીએ ને કે ટેન્સ, હંડ્રેડ, હા, 10, 100, 1000, 1000 પછી 10,000, પછી 1,00,000, 10,00,000, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, ખરબ દસ ખરબ પછી એનાથી આગળ પણ હશે ને, નીલ મહાનીલ પછી કઈક ઓલું શંખ ને કેટલી બધી સંખ્યા છે આપણા શાસ્ત્રમાં, તો એ નંબર તમે ગણતા જાઓ તો આગળ આગળ જતા જ જાય, ખ્યાલ આવે છે કે નહીં? આ જેટલી સંખ્યા આપણે ગણી શકીએ એ બધીને તો સંખ્યા જ કહેવાય છે, કેમ કે ગણી શકાય છે અને એના પર મેથેમેટિકલ ઓપરેશન કરી શકાય છે. આપણી બુદ્ધિ એટલી છે કે આ બધી સંખ્યા પર મેથેમેટિકલ ઓપરેશન કરી શકાય, તો એને સંખ્યા જ કહેવાય. પછી આફ્ટર સમ પોઈન્ટ ઓફ ટાઈમ ધ નંબર ગેટ્સ સો બિગ કે જેના પર આપણી બુદ્ધિથી મેથેમેટિકલ ઓપરેશન થઈ શકતા નથી, એવી સંખ્યાને અસંખ્યાત કહેવાય છે. પણ આ અસંખ્યાત, ઇવન દો ઇટ ઇઝ સો બિગ કે વી કાન્ટ કોમ્પ્રિહેન્ડ ઇટ, પણ તો પણ એ કાઉન્ટ કરતા પૂરી થઈ જાય છે, માટે એને અસંખ્યાત કહેવાય છે. એ અસંખ્યાતનું કેલ્ક્યુલેશન જે અવધિ મનપર્યાય જ્ઞાની હોય ને એ કરી શકે છે. અને એનાથી પણ આગળ જતા જાઓ જતા જાઓ જતા જાઓ તો એક એવો નંબર આવે વિચ ઇઝ સો 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 બિગ કે જે આપણે તો નથી જ કરી શકતા, એનું કેલ્ક્યુલેશન અવધિ મનપર્યાય જ્ઞાની પણ નથી કરી શકતા, ગણધર ભગવાન બી નથી કરી શકતા. ફક્ત કેવળ જ્ઞાની એમના કેવળ જ્ઞાનમાં જાણી શકે છે. એવડી મોટી સંખ્યાઓને અનંત કહેવાય છે, ખ્યાલ આવ્યો કે નહીં? તો આ વિશ્વમાં જીવ આટલા બધા અનંત જીવો છે, બોલો એટલા અનંત જીવોની કમ્પેરિઝનમાં મારીને આપ તમારી શું કમ્પેરિઝન? આપણે બધા તો વન ઓફ સો મેની છે કે નહીં? આપણને શું અહંકાર જનરલી થઈ જાય ને, આપણને ઈગો આવી જાય કે ભાઈ મેં આટલું ભણ્યું છે, મને આટલા શાસ્ત્રનું નોલેજ છે, મને હું તો ડોક્ટર છું, મને આટલી ટ્રીટમેન્ટ આવડે છે, ખ્યાલ આવે છે કે નહીં? મેં આ દુનિયામાં આમ કરી નાખ્યું, મારું નામ પરમનન્ટ થઈ જવું જોઈએ, મને બધા યાદ રાખે. ભાઈ વિશ્વમાં એટલા બધા જીવો છે, કોઈ કોઈને યાદ રાખતું નથી. જ્યારે આવી રિયાલિટી આપણને ખબર પડે છે તો આપણો જેટલો પણ ઈગો હોય છે ને બધો જ ચૂર ચૂર થઈ જાય ને, મન શાંત થઈ જાય કે આપણને આટલી દુર્લભ ઓપોર્ચ્યુનિટી મળી છે કે આપણને મનુષ્ય ભાવ મળ્યો. આટલી અનંત રાશિ છે ને, એ અનંત રાશિમાંથી આપણે મનુષ્ય કેટલા છે બોલો? ઇટ ઇઝ ઓનલી હેન્ડફુલ, એમ સમજો હેન્ડફુલ મનુષ્ય છે. તો એમાંથી હું એક છું તો કેવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, વિચાર તો કરો. આવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીમાં ટાઈમ વેસ્ટ કર્યા વગર વસ્તુનું સ્વરૂપ સમજીને પોતાના આત્માને પ્રાપ્ત કરી લેવો જોઈએ, બસ એ જ એક સમજવા લાયક વસ્તુ છે. ચાલો આગળ વધીએ. જીવને આપણે જોયા કેટલા છે, અનંત. પૂદગલ પછી કેટલા છે, પૂદગલ દ્રવ્ય, કે જીવ જેટલા છે ને એના કરતા અનંત ગણા વધારે પૂદગલ દ્રવ્ય છે, એટલે એને કહેવાય અનંતાનંદ, અનંતાનંદ. કેમ કે જો આ એક જીવ હું વર્તમાનમાં છું ને, મારી સાથે આ શરીરના પરમાણુ કેટલા છે તો અનંત પરમાણુ, પછી કર્મના પરમાણુ કેટલા એ અનંત, પછી તેજસ વર્ગના કેટલી એ અનંત, ખ્યાલ આવે છે કે નહીં? તો દરેકે દરેક જીવ સાથે અનંત અનંત પૂદગલ જોડાયેલા છે. અને બીજાએ અનંત, જેવી રીતના આપણું ઘર વખરી જુઓ, આ ઘર વખરીમાં કેટલા બધા પૂદગલ પરમાણુઓ છે કે નહીં? તો જેટલા જીવ એના કરતા અનંત ગણા વધારે પૂદગલ. ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશ દ્રવ્ય, એ ત્રણે એક એક જ છે વિશ્વમાં, ખ્યાલ આવે છે કે નહીં? આખા લોકમાં અને આકાશ તો અલોકમાં પણ બધે એક જ દ્રવ્ય ફેલાયેલું છે. અને કાળ દ્રવ્ય કેટલા છે, કે જેટલા લોકાકાશના પ્રદેશો છે એટલા એક એક પ્રદેશ પર એક એક કાળાણુ છે. કાળાણુ કહીએ એટલે પરમાણુની જેમ કાળાણુ, એક નાનામાં નાના કાળ દ્રવ્યને કાળાણુ કહેવાય છે. તો જેટલા લોકાકાશના પ્રદેશો છે એ બધા જ પ્રદેશ પર એક 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 દ્રવ્ય હોવાથી અસંખ્યાત કાળાણુઓ આ વિશ્વમાં છે, ખ્યાલ આવ્યો કે નહીં? તો ફરીથી, જીવ કેટલા, અનંત. ઉદ્ગલ, અનંતાનંત. ધર્મ, અધર્મ અને આકાશ એક એક. અને કાળાણુ કેટલા, કે લોક પ્રમાણ અસંખ્યાત. આ લોક પ્રમાણ અસંખ્યાત લખ્યું છે ને, અહીંયા મિસ થઈ ગયું. એનો શું મતલબ, કે જેટલા લોકના પ્રદેશો છે એટલા કાળાણુ છે, બરાબર? ચલો હવે આગળ આવી જાઓ. હવે આપણે ક્ષેત્ર જોઈએ. ક્ષેત્ર એટલે એરિયા, બરાબર? એરિયા તો નાનામાં નાનો એરિયા જોશો ને મોટામાં મોટો એરિયા જોશો, બરાબર? તો જો ધ્યાન આપજો, જીવ દ્રવ્ય છે એ જીવ દ્રવ્યનો નાનામાં નાનો એરિયા કેટલો, કે ઇમેજિન કરો કોઈ નાનું નાનું બેક્ટેરિયા હોય કે કોઈ નાનું નાનું વાયરસ હોય, એ કેટલા માઇક્રોસ્કોપિક હોય કે નહીં, એનાથી પણ સૂક્ષ્મ જે નિગોદના જીવો હોય છે, એ નિગોદના જીવો પણ એનાથી ઘણા ઘણા સૂક્ષ્મ હોય છે. પણ આટલા સૂક્ષ્મ હોવા છતાં પણ એ આકાશના અસંખ્યાત પ્રદેશ જ ઓક્યુપાય કરે છે. હવે જો પહેલા તો આ સમજી લઈએ, આ દ્રવ્યનું કાઉન્ટિંગ કર્યું ને, એ તો નંબર્સથી કર્યું ને, 1, 2, 3, 4, તો વોટ ઇઝ ધ સ્મોલેસ્ટ કાઉન્ટ? કે 1, એક ઇઝ સ્મોલેસ્ટ કાઉન્ટ, એક સંખ્યા, એક દ્રવ્ય. આ ક્ષેત્રનું કાઉન્ટિંગ સેનાથી કરે છે? કે આકાશના સ્પેસથી, બરાબર. આપણે જે રીતના સ્કેલથી માપીએ તો સેન્ટીમીટર, મિલીમીટર એનાથી માપીએ કે નહીં, હવે એનાથી પણ નાનું કરતા જાઓ કે માઇક્રોમીટર, નેનોમીટર, એંગસ્ટ્રોમ્સ, એનાથી પણ નાનું નાનું કરતા જાઓ તો એક એટલું ઝીણું ઝીણું માપ આવે છે જેને એક પ્રદેશ કહેવાય છે. આકાશનો એક પ્રદેશ. પ્રદેશ શું છે? પ્રદેશ ઇઝ અ યુનિટ ઓફ ડિસ્ટન્સ. ખ્યાલ આવે છે કે નહીં? પ્રદેશ ઇઝ અ યુનિટ ઓફ ડિસ્ટન્સ, જે એટલું સૂક્ષ્મ છે કે વાત ન પૂછો. આ આ એક ટેરવું છે ને, આ એક ઇંચ, એક એક ઇંચનો લિનિયર લાઇન કરો તો એમાં એટલા બધા આકાશના પ્રદેશ આવી જાય છે કે એને ટાઈમમાં કન્વર્ટ કરો તો અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી, સાંભળજો, અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીનો ટાઈમ નીકળી જાય. ઇફ યુ ઇક્વેટ 1 પ્રદેશ ઇઝ ઇક્વલ ટુ 1 સમય. ખ્યાલ આવે છે કે નહીં? આપણને 100 યર્સ બી કાઢવા હોય તો સમયો કેટલા બધા નીકળી જાય. તો ઉત્સર્પિણી અવસર્પિણી એટલે કેટલા, 20 કોડાકોડી સાગર. ખ્યાલ આવે છે કે નહીં? તો એને કહેવાય ક્ષેત્રનું નાનામાં નાનું યુનિટ પ્રદેશ. કાળનું નાનામાં નાનું યુનિટ શું છે? એક સમય, જે આપણે હમણાં જ જોયું, જે આપણે વોચમાં મેજર કરીએ છે તો એ તો એક કલાક, અડધો કલાક, એક સેકન્ડ. ખ્યાલ આવે છે? એનાથી હવે નાનું નાનું કરતા જાઓ તો મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, પીકો સેકન્ડ, ફેમટો સેકન્ડ આદિ આદિ. એનાથી બહુ જ સૂક્ષ્મ, હજી ઘણું 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 નાનું, એવો નાનામાં નાનો ટાઈમનો યુનિટ એને કહેવાય એક સમય. ખ્યાલ આવે છે? અને ભાવનો યુનિટ શું છે? હવે જો એ થોડું અઘરું છે સમજવું, સૂક્ષ્મ વસ્તુ છે ને. જેવી રીતના આપણને ગુસ્સો આવ્યો તો ગુસ્સો કેટલો આવ્યો? બહુ આવ્યો કે એનાથી ઓછો આવ્યો, એનાથી ઓછો આવ્યો, એનાથી ઓછો આવ્યો, કેવી રીતના માપો? ખ્યાલ આવે છે કે નહીં? તો એ યુનિટને કહેવાય છે અવિભાગ પ્રતિચ્છેદ. અવિભાગ પ્રતિચ્છેદ. ગુસ્સો આવવાના પણ અનંત લેવલ્સ હોઈ શકે છે. અનંત કહું છું, અસંખ્યાત નહીં, ગુસ્સો આવવાના અનંત લેવલ્સ હોઈ શકે. તો નાનામાં નાનું લેવલ એટલે ઓછામાં ઓછો ગુસ્સો, એનાથી વધારે ગુસ્સો, એનાથી વધારે, એનાથી વધારે, એનાથી વધારે, એ બધાને અવિભાગ પ્રતિચ્છેદ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો પાછા આવી જઈએ. તો જીવ હોય એ નાનામાં નાની જગ્યા રોકે તો કેટલી જગ્યા રોકે? તો એ નાનું નાનું બેક્ટેરિયા, વાયરસ કે નિગોદના જીવ પણ અસંખ્યાત પ્રદેશ જ રોકે છે, બરાબર. અને મોટામાં મોટો જીવ હોય જગ્યા રોકે તો કેટલી જગ્યા રોકે? કે આમ તો મહામત્સ્ય હોય એ મોટામાં મોટો કહેવાય, પણ અહીંયા કેવડી ભગવાન કેવડી સમુદ્ઘાત કરે ને તો આખા લોકના બધા જ પ્રદેશ પર એમના જીવના પ્રદેશ પહોંચી જાય છે. ખ્યાલ આવે છે? એનાથી ખબર પડી કે એક જીવની મોટામાં મોટી અવગાહના તે લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશ છે. લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશ છે. અચ્છા, પૂદગલ દ્રવ્ય, તો એક નાનામાં નાનું પૂદગલ દ્રવ્ય તો એક જ પ્રદેશ રોકે છે, એક જ પ્રદેશ રોકે છે. પણ પૂદગલમાં એવી સ્પેશિયાલિટી છે ને કે એકબીજાથી જોડાઈ શકે, અને જોડાય તો મોટી મોટું ઓબ્જેક્ટ બનાવે છે. જેવી રીતના પેન્સિલ એ મોટું ઓબ્જેક્ટ છે તો કેટલી જગ્યા રોકે છે? કે ચલો અબાઉટ 15 સેન્ટીમીટરની જગ્યા એણે રોકી. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ સંખ્યાત ક્ષેત્રને રોકે છે, અસંખ્યાત ક્ષેત્રને રોકે છે, અથવા અનંત ક્ષેત્રને રોકે છે. હવે લોકમાં તો અસંખ્યાત પ્રદેશ જ છે તો અનંત કેવી રીતના રોક્યા? કે સપોઝ કેટલા પૂદગલ પરમાણુઓ અંદર છે એને તમે હાઇપોથેટિકલી આખા સ્પ્રેડ આઉટ કરી નાખો. રિયાલિટીમાં તો એવું થતું જ નથી, પણ હાઇપોથેટિકલી કરી નાખો તો કદાચ ઇટ વુડ હેવ ઓક્યુપાઈડ અનંત પ્રદેશો, એમ કહે છે અહીંયા. ખ્યાલ આવે છે? ચલો આગળ. ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય તો ફિક્સ સાઇઝના છે. કેટલી છે એમની સાઇઝ? કે આખા લોકમાં જેટલા આકાશના પ્રદેશ છે એટલા લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશ. આકાશ દ્રવ્ય કેટલું છે કે જો આકાશ દ્રવ્યમાં બે નામ આવે છે ને, લોકાકાશ અને અલોકાકાશ. લોકાકાશની સાઈઝ કેટલી કે જેટલું લોકની સાઈઝ છે એટલી, અને અલોકાકાશની સાઈઝ કેટલી કે એનાથી બહાર અનંત અનંત અનંત. પણ ઇન રિયાલિટી આકાશના બે ટાઈપ બે ભાગ નથી. આકાશ તો એક જ દ્રવ્ય છે ને આખું, એ બે ભાગ તો ખાલી ઉપચારથી કહેવામાં આવે છે. કેમ કે લોકાકાશમાં બાકીના દ્રવ્યની અવગાહના છે, બાકીના દ્રવ્ય ત્યાં રહે છે એટલે. પણ બાકી રિયલી તો આકાશ એક જ દ્રવ્ય છે. તો કેટલું મોટું છે કે અનંત 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 પ્રદેશ જેટલું, ક્યાંય એનો અંત નથી એટલું મોટું દ્રવ્ય છે. અને કાળ દ્રવ્ય કેટલી જગ્યા રોકે છે, તો જેટલો એક આકાશનો પ્રદેશ છે એટલી જ સૂક્ષ્મ જગ્યા કાળ દ્રવ્ય રોકે છે. આ ખ્યાલ આવ્યો કે નહીં? એમાં કોઈ નાનું મોટું નથી, આકાશમાં કઈ નાનું મોટું નથી, ધર્મ અધર્મમાં પણ કોઈ નાનું મોટું નથી. કેમ કે આ બધા ફિક્સ્ડ સાઈઝના છે. પૂદગલમાં અને જીવમાં સંકોચ વિસ્તાર કરવાની કેપેબિલિટીઝ છે, માટે એનામાં નાનામાં નાની જગ્યા અને મોટામાં મોટી જગ્યા, નાનામાં નાનું ક્ષેત્ર અને મોટામાં મોટું ક્ષેત્ર, એવા બે ભાગ પડે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આપણે શું જોયું, સૌથી વધારે સંખ્યા કોની દ્રવ્યમાં, તો પૂદગલની, અનંતાનંદ પૂદગલ. સૌથી ઓછી સંખ્યા કોની, તો ધર્મ અધર્મ અને આકાશની, એક એક જ, બરાબર. એવી જ રીતે સૌથી ઓછી અવગાહના કોની, આમ જોવા જઈએ તો એક કાળાણુની એક પ્રદેશ અને એક પૂદગલ પરમાણુની પણ એક પ્રદેશ. પણ સૌથી વધારેમાં વધારે અવગાહના કોની, તો સૌથી વધારેમાં વધારે અવગાહના આકાશ દ્રવ્યની, અનંત 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 પ્રદેશ છે. ખ્યાલ આવ્યો કે ને? ચાલો આગળ. હવે કાળ અપેક્ષાએ જોઈએ તો, કાળ અપેક્ષાએ તો આપણે પહેલા જોઈ લીધું ને કે વિશ્વના દરેકે દરેક દ્રવ્ય, છ દ્રવ્ય અનાદિકાળથી છ જ છે, આપણે જોયું ને પહેલા. તો અનાદિકાળથી છ છે એનો શું મતલબ કે અનંત અનંત કાળ પહેલા પણ છ દ્રવ્ય હતા, અત્યારના પણ છ છે અને અનંત 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 કાળ પછી પણ છ જ રહેશે. ક્યારે એવો ટાઈમ આવશે, સપોઝ બહુ પહેલા જઈએ, જતા જઈએ જતા જઈએ, તો ક્યારે એવો ટાઈમ આવશે કે ભાઈ છ માંથી એકાદ ન હોય, પાંચ જ હતા ત્યારે? તો ના, એવો ક્યારેય ટાઈમ આવતો નથી. ક્યારે ભવિષ્યમાં એવો ટાઈમ આવશે કે જતા જાઓ જતા જાઓ, ભવિષ્યમાં જતા જ જાઓ, તો કદાચ એકાદ દ્રવ્ય પૂરું થઈ જાય અને પછી હવે પાંચ દ્રવ્ય જ રહે? તો ના, એવો ક્યારેય ટાઈમ આવતો નથી. ખ્યાલ આવે છે કે નહીં? એટલે વિશ્વના દરેકે દરેક દ્રવ્ય સેમ ટાઈમના છે, અનાદિ અનંત. ખ્યાલ આવ્યો કે નહીં? વિશ્વના દરેકે દરેક દ્રવ્ય સેમ ટાઈમના છે, અનાદિ અનંત. હા, એમાં ડિફરન્સ શું છે, જો અહીંયા લખ્યું છે શુદ્ધ પ્લસ અશુદ્ધ. જીવ અને પૂદગલમાં શુદ્ધ અને અશુદ્ધ બે અવસ્થાઓ છે, અને બાકીના ચાર દ્રવ્ય ઓલવેઝ શુદ્ધ જ રહે છે, ઓલવેઝ પ્યોર જ છે. તો જીવ અને અજીવમાં શું અશુદ્ધતા આવે છે કે જો જીવમાં તો અનાદિકાળથી જીવ સંસારી અવસ્થામાં છે, તો એ અશુદ્ધ અવસ્થા કહેવાય છે, એટલે એનો અશુદ્ધ કાળ કહેવાય છે. અને જ્યારે જીવ મુક્તિ પ્રાપ્ત કરે છે તો એને શુદ્ધ અવસ્થા કહેવાય છે, માટે એને શુદ્ધ કાળ કહેવાય છે. અને પૂદગલમાં, પૂદગલમાં જે એક ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ હોય, એ પરમાણુને એની શુદ્ધ દશા કહેવાય છે, તો એને એનો શુદ્ધ કાળ કહેવાય છે. અને જ્યારે સ્કંદ બની જાય, સ્કંદ એટલે કે એક બે અથવા બેથી વધારે પૂદગલ પરમાણુઓ જોડાય અને એક મોટી કોમ્પ્લેક્સ વસ્તુ ઉભી કરે, જેવી રીતના કે આ પેન્સિલ, ખ્યાલ આવે ને, તો એને સ્કંદ કહેવાય. તો જ્યારે સ્કંદરૂપ અવસ્થામાં છે, તો ઈચ ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ ઇઝ નોટ બિહેવિંગ લાઈક ઇટ્સ ઓન નેચર. ખ્યાલ આવે છે ને? એ કોમ્પ્લેક્સ ફોર્મમાં બિહેવ કરે છે, માટે એને અશુદ્ધ કાળ કહેવાય છે, એને અશુદ્ધ કાળ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જીવ અને જીવમાં તો કેવું છે કે અનાદિકાળથી અશુદ્ધ છે, અને પછી શુદ્ધ દશા પ્રાપ્ત કરીને હવે અનંતકાળ શુદ્ધ રહેશે. અને પૂદગલમાં કેવું છે, પૂદગલમાં એવું યુનિડાયરેક્શનલ નથી, ક્યારેક શુદ્ધ હોય, ક્યારેક અશુદ્ધ હોય, ક્યારેક પરમાણુ થઈ જાય, ક્યારેક સ્કંદ થઈ જાય, અને દેટ ચેન્જ યુઅર કન્ટિન્યુઅસ ટુ હેપન. ખ્યાલ આવે છે કે નહીં? હવે આપણે છેલ્લું જે ભાવ જોઈએ, આ ભાવની ચર્ચા તો આપણે પહેલા થઈ ગઈ કે જીવમાં જ્ઞાન દર્શન આદિ વિશેષ ગુણો છે, ઉદ્ગલમાં સ્પર્શ ગંધ વર્ણ આદિ છે, ધર્મદ્રવ્યમાં ગતિ હેતુત્વ, અધર્મદ્રવ્યમાં સ્થિતિ હેતુત્વ, આકાશમાં અવગાહન હેતુત્વ અને કાળ દ્રવ્યમાં પરિણામ હેતુત્વ. આ બધા એ દ્રવ્ય એ દ્રવ્યના વિશેષ ગુણો એટલે કે વિશેષ ભાવો છે. આ સિવાય બધા જ દ્રવ્યમાં સામાન્ય ગુણો પણ ઘણા બધા છે. કેટલા? કે અનંત છે. અને વિશેષ ગુણો પણ આના સિવાય ઘણા બધા છે. કેટલા? એ પણ અનંત છે. પણ અનંત અનંત ક્યાં સુધી ગણીએ ને? એટલે અમુક નામની અહીંયા ખાલી ચર્ચા કરવામાં આવી છે. બરાબર. હવે જો આજે આપણે એક છેલ્લો લાસ્ટ ટોપિક આપણે લઈએ કે ઉત્તરોત્તર અનંત ગણી સંખ્યા કેટલી છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, ધ્યાનથી સાંભળવા જેવી છે. અને આ દ્રવ્ય અધિકારનો એક લાસ્ટ ટોપિક છે. શું કહે છે અહીંયા કે આપણે સંખ્યા કાઉન્ટ કરી દ્રવ્યની, બરાબર, કાઉન્ટિંગ કરવા જઈએ તો ધર્મ, અધર્મ અને આકાશ એ તો બધા એક એક જ છે. કાળ દ્રવ્ય કેટલા છે? તો અસંખ્યાત છે. અને એનાથી વધારે જીવ દ્રવ્ય છે, તો જીવ દ્રવ્ય કેટલા છે? અનંત છે. જીવથી વધારે અનંત ગણા પૂદગલ છે, આપણે જોયું તું. બરાબર છે કે નહીં? હવે જો એક વસ્તુ ધ્યાનથી સાંભળજો. એક છે કાળ દ્રવ્ય. કાળ દ્રવ્ય શું છે? એવા ફિઝિકલ પરમાણુઓ, જે કાળાણુ કહેવાય એવી ફિઝિકલ એન્ટિટી છે, જે આખા લોકમાં બધે પ્રસરેલા છે. ઇમેજિન કરો, જે સ્પીડથી કાળ અહીંયા જાય છે ઇન્ડિયામાં, એ જ સ્પીડથી અમેરિકામાં જાય છે કે નહીં? કે અમેરિકામાં થોડું ફાસ્ટ અને સ્લો છે. તો અહીંયાના કાળાણુ ત્યાંના પરમાણુઓના નિમિત્ત નથી થતા, ત્યાંના કાળાણુ ત્યાંના પરમાણુઓને નિમિત્ત થાય છે. ખ્યાલ આવ્યો છે કે નહીં? જે ટાઈમનું પરિણમન થાય છે, તો ત્યાંના કાળાણુઓથી ત્યાંનું પરિણમન થાય, અહીંયાના કાળાણુથી અહીંયાનું પરિણમન થાય. આ તો નિમિત્તની અપેક્ષા એ વાત છે ભાઈ, બાકી કોઈ કોઈનું પરિણમન કરતું નથી. બધા સ્વયં પોતાની રીતે પરિણમિત થાય છે. એવું હોવા છતાં એ કાળાણુ વસ્તુ જુદી છે, એ તો એક ફિઝિકલ એન્ટિટી છે. પણ હવે અહીંયાના જે કાળાણુ છે, એ જ કાળાણુ એને એક વિડીયો કેમેરાની જેમ જુઓ, તો એ જ કાળાણુ મોનિટર કરે છે ને કે અનાદિકાળ પહેલાથી અહીંયા પરિણમન ચાલુ છે, અહીંયા ને અહીંયા જ, અને હવે અનંતકાળ પછી પણ અહીંયા ને અહીંયા પરિણમન ચાલુ રહેશે. કાળાણુ તો સેમ છે, પણ ખાલી ટાઈમ જે એકચ્યુઅલ ટાઈમ જે જાય છે ને, કલાક, ઘડી, મિનિટ, સેકન્ડ આદિ, તો અનંતકાળ પછી એ ટાઈમ તો પરિણમ તો જાય છે ને, કાળાણુ સેમ છે. આ ખ્યાલ આવે છે કે નહીં? તો કાળાણુની સંખ્યા અસંખ્યાત, પણ ત્રણ કાળના સમય કેટલા? ખ્યાલ આવ્યો કે નહીં? તો જેટલા પૂદગલ દ્રવ્ય છે એનાથી અનંત ગણા ત્રણ કાળના સમય છે. ખ્યાલ આવે છે? એ ત્રણ કાળના સમય કરતા પણ અનંત ગણા આકાશના પ્રદેશો છે. આજે આકાશ છે ને, અનંત 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 બધી જ દિશાઓમાં, એના પ્રદેશોની સંખ્યા કાઉન્ટ કરવા જાઓ તો એ ત્રણ કાળના સમય કરતા બી અનંત ગણા છે. અને એના કરતા કોઈ પણ એક દ્રવ્યના ગુણો છે. આ છ દ્રવ્યમાંથી કોઈ પણ દ્રવ્ય લઈ લો તો એના જે ગુણો ભાવો છે ને, એ આકાશના પ્રદેશ કરતા બી અનંત ગણા છે. એટલા બધા ગુણો દરેકે દરેક દ્રવ્ય પોતામાં પીને બેઠું છે. ગુરુદેવ શ્રી કહે ને કે ભાઈ, આત્મા તો ગુણોનું ગોદામ છે. હા, ગુણોનું ગોદામ એટલે કે ભાઈ એમાં એટલા બધા ગુણો રહેલા છે કે આ બધી ગુણો એટલે એ દ્રવ્યની વિશેષતાઓ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એનાથી વધારે હવે આગળ જસ્ટ મેથેમેટિકલ કાઉન્ટિંગ છે કે જો એક દ્રવ્યના આટલા બધા ગુણો હોય તો બધા જ દ્રવ્યના, વિશ્વના દ્રવ્ય કેટલા કે અનંતાનંત, એ બધા જ દ્રવ્યના ગુણો મલ્ટીપ્લાય કરો તો એનાથી અનંત થઈ જાય. ખ્યાલ આવે છે ને? તો બધા દ્રવ્યના ગુણો એનાથી અનંત ગણું, છઠ્ઠું અનંત. હવે એક દ્રવ્યમાં ત્રણેય કાળની પર્યાય લો તો અનાદિકાળથી પર્યાયો ચાલે છે ને અનંતકાળ સુધી પર્યાયો થશે, તો એમ બધા જ દ્રવ્યની પર્યાય લો તો એનાથી મોટું અનંત થઈ જાય, સાતમું અનંત. અને જે મેં પહેલા ઉપર તમને કહ્યું હતું ને કે આ ગુસ્સાનું કે ભાવોને માપવાની શક્તિ અવિભાગ પ્રતિચ્છેદ, તો એનાથી મોટું અનંત આઠમું અનંત. આ જે આઠ અનંત છે એ તો વિશ્વના બહારના પદાર્થો, જે ખાલી જાણવા લાયક છે, જ્ઞેય પદાર્થો કહેવાય, પણ આ બધાને જાણે છે કોણ? કે કેવળ જ્ઞાનની એક પર્યાયમાં એટલી તાકાત છે કે આ બધાને જ, અને આનાથી પણ કઈ અનંત હજી હોત તો એને પણ જાણી લેત. ખ્યાલ આવે છે કે નહીં? અને એવી અનંત કેવળ જ્ઞાનની શક્તિ કેમાં છે? કે જ્ઞાન ગુણમાં છે. અને જ્ઞાન ગુણનો ધરનાર કોણ? કે હું જીવ પદાર્થ. એવા અનંત ગુણો સહિત જ્ઞાનની જેમ મારામાં અનંત ગુણો છે, એવા અનંત ગુણો અને અનંત પર્યાયોની શક્તિનું ગોદામ. ખ્યાલ આવે છે ને? ગુરુદેવશ્રી તો આના માટે વિશેષણો કહેતા થાકતા નહીં. ગુણોનું સંગ્રહાલય, શક્તિનું ગોદામ, જ્ઞાનનો સાગર, એવા તો કેટલાય વિશેષણો મારા માટે કીધા છે દિવ્ય ધ્વનિમાં 100 ઇન્દ્રોની સમક્ષ. જિનેન્દ્ર ભગવાન મારા વખાણ કરે છે તો આ વિશ્વમાં સર્વોત્કૃષ્ટ પદાર્થ કયો? કે હું જીવ પદાર્થ. આ આખા 6 દ્રવ્યને અને એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ કે દ્રવ્યગુણ પર્યાયને જાણવાનું પ્રયોજન શું છે? કે પોતાના આત્માને જાણવું. આ રીતે આપણે જે પહેલો પ્રશ્નોત્તર માળાનો દ્રવ્ય અધિકાર છે એનો સ્વાધ્યાય, એનો સમરી સ્વાધ્યાય અહીંયા પૂરો થયો. નેક્સ્ટ ટાઈમ આપણે ગુણ અધિકારની ચર્ચા કરશું. જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી, તુહી જપો દિન રૈન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચૈન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકા લોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું. બોલો જીનવાણી માતનો.